बोलो स्वामी नारायण
भगवान की जय।
वाला वाला गुरुजी थोड़ी ज्वार में पधारी रिया छे। ભવ્યતાથી આપણે શિબિરનું ઉદ્ઘાટન લેવાનું છે। 26 શિબિરથી આપણે દર દિવાળીમાં મહારાજને રાજી કરવા માટે સૌ ભેગા મળી આવો સુંદર મજાનો સત્સંગનો કાર્યક્રમ કરીએ છીએ। વાલા વાલા ગુરુજી આપણી આખી શિબિરના હીરો તરીકે કામ કરી રહ્યા છે। સવારથી લઈને રાત્રિના કાર્યક્રમ પૂરા થાય ત્યાં સુધી ગુરુજી સતત આપણા દરેક કાર્યક્રમમાં હાજરી આપે છે। એટલું નહીં પરંતુ એક એક શિબિરાર્થી બાળકોથી લઈને વૃદ્ધો સુધીનું તમામનું સારામાં સારું ઘડતર થાય, ભગવાનને પામી શકાય, એનો જીવ ભગવાનમાં જોડાય એવી સતત સાવધાની રાખી આપણે સૌને એ માર્ગે આગળ ખેંચી રહ્યા છે। તો વાલા વાલા રાજાધિરાજ મહારાજ ભગવાન સ્વામિનારાયણ સેવની સ્વરૂપ હરિકૃષ્ણ મહારાજ એમને લઈ વાલા વાલા ગુરુજી થોડી જ વારમાં પધારશે। સ્ટેજ ઉપર ભગવાન સ્વામિનારાયણનું પ્રાગટ્ય થયું તે મહારાજ અંતર ધ્યાન થયા ત્યાં સુધીની આખી આખી લીલા ટૂંકમાં વર્ણન કરીને સુંદર મજાના ફ્લોટ બનાવ્યા છે। એક એક પ્રસંગ આપણે નજર સમક્ષ જોઈએ તો ખરેખર સાક્ષાત મહારાજના જે તે વખતની લીલાનો અનુભવ થાય એવી સુંદર મજાની લીલા આખા સ્ટેજ માથે ખડી કરવામાં આવી છે। એના તમે દર્શન કરતા હશો, સાથોસાથ એ પ્રસંગને અનુરૂપ સંતો નૃત્ય કરતા હશે, બાળકો હશે, વાલા ગુરુજી આવશે, અનેક પ્રકારના પ્રસંગો એ ઊભા થતા હશે। એટલે આપણી બે આંખોથી દ્રષ્ટિ તો એક જ થશે, આપી છે ભગવાને બે આંખો પણ બે જોઈ નહીં શકાય, જોઈ શકાશે એક જ। જે જેટલી દ્રષ્ટિ સ્થિર રાખી, દિવ્ય ભાવ રાખી, હૃદયના ભાવથી દર્શન કરશે એને મારો વાલો સાક્ષાત પોતાના સ્વરૂપનું દાન આપશે। આમાં તો ભાઈ દિવ્ય દ્રષ્ટિ મહિમા જેટલો આપણે રાખી શકીએ એટલો વધુને વધુ ભગવાન લાભ આપે છે। 6 દિવસની માત્ર શિબિર આપણે અત્યારે માણવાની છે અને પછીનો ઉત્સવનો લાભ લેવાનો છે। વાલા ભક્તજનો થોડી જ વારમાં ઉદ્ઘાટન થઈ રહ્યું છે, વાલા ગુરુજી પધારી રહ્યા છે, વાલા સંતોને વિનંતી કરીશ ધૂનનો પ્રારંભ કરશે અને ધૂનની રમઝટ ચાલુ છે અને એ ધૂનની રમઝટમાં જ આપણે આ ઉદ્ઘાટનનો લાભ લઈશું। તો સંગીતવાળા સંતોની વિનંતી અત્યારે મહારાજના નામની ધૂન શરૂ કરશે।
સ્વામી નારાયણ વાલા સ્વામી નારાયણ સ્વામી
અનાવરણ થશે, દ્રશ્ય સામે વાલા વાલા મહારાજ ને લઈને વાલા ગુરુજી પધાર્યા છે આ શિબિર ના ઉદઘાટન માં। તો આપણે સૌ ભક્તજનો મહારાજ ના નામ નો જય ઘોષ કરીએ।
જન્મ્યા કૌશલ દેશ વેશ બટુનો
તીર્થવન પ્રસિદ્ધ હિરે
બોલો સ્વામી નારાયણ ભગવાન ની જોરદાર તાળીથી આપણે બધાવીએ. શ્રી સ્વામિનારાયણ સત્સંગ શિબિર 26 એનો ખૂબ ધામધૂમથી આપણે ઉદ્ઘાટન કર્યું. આપણા ઉદ્ઘાટન પ્રસંગે સાક્ષાત પાલાવાલા રાજા ધીરાજ મહારાજ આપણી શિબિરમાં પધારી અને આપણને સૌને આનંદ દેવા, સુખ દેવા આજે ઢોલિયા માથે બિરાજમાન થયા છે. એમનો ખૂબ ભાવથી સ્વાગત કર્યું, પૂજન કર્યું અને વાલાવાલા ગુરુજીએ તમામ સ્થળે ફરી અને જ્યાં જ્યાં મહારાજના ચરિત્રો હતા, જ્યાં જ્યાં પ્લોટ હતા, જ્યાં જ્યાં મહારાજ આપણને સૌને દિવ્ય દર્શન આપી રહ્યા તે તમામના આપણે દર્શન કર્યા. વાલા ભક્તજનો, આપણી સભામાં વાલાવાલા હરિકૃષ્ણ મહારાજ, ભગવાન સ્વામિનારાયણ અને પરમ પૂજ્યપાદ ગુરુજી બિરાજમાન છે, એમના સ્વાગત માટે ફરીવાર એકવાર તાલીથી અભિવાદન કરીએ. વાલા ભક્તજનો, ખૂબ સુંદર મજાનો આપણો આ માહોલ સત્સંગ શિબિરનો ઉદ્ઘાટન કર્યું છે. હવે વાલાવાલા મહારાજનું પૂજન કરીશું, પૂજન પછી આરતી કરીશું. તો અત્યારે આપણે કરીએ પૂજન. શ્રી વાસુદેવ
વિમલામૃત ધામ વાસમ નારાયણ નરકતારણ નામ ધ્યેયમ શ્યામમ સીતમ વિભુજમેવ ચતુર્ભુજમ ચ ત્વાં ભક્તિ ધર્મ તનયમ શરણમ પ્રપદ્યે શિક્ષાર્થ માત્ર નિજ ભક્તિ મતાં નરાણામ મેકાંત ધર્મમખિલં પરિશીલયંતં બાહ્યાન્.
બોલો સ્વામી નારાયણ
ભગવાનની જય.
પાલા ભક્તજનો, ખૂબ મહિમા અને ભાવથી મહારાજમાં દિવ્ય ભાવ રાખીને આપણે આરતી ગાઈશું. કરીએ શરૂ આરતી. બોલો સ્વામી નારાયણ ભગવાન.
જય સદગુરુ સ્વામી
ભક્તો બધાને જય
સ્વામિનારાયણ.
આપણે આજથી આ 26મી શ્રી સ્વામિનારાયણ સત્સંગ શિબિરનો આરંભ કરીએ છીએ. દરેક વાલા હરિભક્તોએ અહીંયા જેટલા આ સ્વરૂપો છે એ સ્વરૂપે સાક્ષાત મહારાજ બિરાજમાન છે એ વાત પળય ભૂલવી નહીં. કોઈએ પ્રતિમા કે મૂર્તિ માનવી નહીં. ભગવાન સાક્ષાત આ રૂપે બિરાજે છે એમ સમજવું. અને ભગવાન શ્રીહરિની સામું જોઈ રહેવું, સંતો સામું જોઈ રહેવું, બીજો કોઈ ઘાટ થવા દેવો નહીં. જે કંઈ કરવું તે ખૂબ શ્રદ્ધાથી રિયલ કરવું, સાચે જ કરવું. આમાં કેવળ એક્ટિંગનો કોઈ અર્થ નથી. ખાલી આપણે દેખાડવા સારું કે રૂટીન પ્રમાણે કે બસ આમ બધું હરખું લાગે એવી એક્ટિંગમાં જ આપણે આ બધું કરવાનું છે નહીં. આ બધું સાચા હૃદયના ભાવથી કરવાનું છે, મશીન માફક નહીં. માટે ફ્રીલી બહુ પ્રેમથી, ભલે આપણે ક્રમ કર્યો હોય આના પછી આપણ છે ને હાવ ફિટ નહીં થઈ જવાનો કાર્યક્રમમાં પ્રોગ્રામમાં, પણ દિલથી ભાવનાત્મક થઈને ભગવાન શ્રી હરિના સ્વરૂપમાં આપણે બધાએ જોડાવવું છે. આ સ્વરૂપમાં જોડાવવાનો કાર્યક્રમ છે. તો હવે આપણે મહારાજ પાસે પ્રાર્થનાત્મક ફગવા બોલવાના છે. આમ તો આ એક માંગણી છે, ફગવાની માંગણી, પણ આ એટલી બધી અજોડ વસ્તુ છે કે એનો કોઈક ભાગશાળીને જેમ છે એમ ખ્યાલ આવે કે આ શું ચીજ છે. માટે તમામ ભક્તો રિયલ મહારાજ પાસે આમાં જે લખ્યું છે તે માગીએ. જાણે ભગવાને આપણને કહ્યું છે કે હે શિબિરાર્થીઓ, આજે અમે તમારા ઉપર પ્રસન્ન થયા છીએ, તમે જે માગો તે આપો, માગી લો. ત્યારે આપણે એમની પાસે આ માગીએ છીએ કે જો રાજી થયા હો તો આ ફગવામાં જે કહ્યું છે એ બધું અમને આપો, કેમ જે આમાં કોઈ વાત બાકી રાખી નથી આપણા વડીલ હરિભક્તો અને સંતોએ. માટે બધાએ ભાવથી ફગવા ગાશું મહારાજ પાસે પ્રેમથી. એ જ સંતોએ, એ ભક્તોએ, બહેનોએ સારંગપુરમાં જેમ ભગવાનની સામે ઊભા રહી પ્રગટ પુરુષોત્તમના મુખોન્મુખ આ ફગવા માગ્યા હતા, એ જ રીતે આપણે એ જ ભાવથી એ જ ઉમંગથી ભગવાન આગળ ફગવા માગશું.
ત્યારે રાજ કહે રાજી છઈએ, માગો મન માન્યું અમે દઈએ. ત્યારે જન બોલ્યા જોડી હાથ, તમ પાસે એ માગીએ નાથ. મહાબળવંત માયા તમારી, જેણે આવરિયા નર નારી, એવું વરદાન દેજે આપે. संगम दे जो अधर्म उघारी ले जो केदि देशो मा संसारी सुख देशो
વાલા ભક્તો, આપણે ખરેખર મહારાજને પ્રગટ માનીને હૈયાના સાચા ભાવથી જો આ માંગણી કરી હશે તો તમને એ બધું મળી ગયું માનો. જેવા તે દિવસે ભગવાન પ્રગટ હતા એવા જ ભગવાન આજે પણ પ્રગટ જ છે. આપણા હૈયામાં ભાવ પ્રગટવો જોઈએ, જે ઈચ્છો તે ભગવાન આપવા તૈયાર છે. તો વાલા ભક્તો, આપણે એટલા બધા નસીબદાર છીએ કે એની કોઈ સીમા નહીં. ભગવાનના રોજ રોજ ખૂબ ઉપકાર યાદ કરીશું એટલે ભગવાનમાં ખૂબ ભેદ થશે. તો હવે આપ બધાએ પોતપોતાના સ્થાને બિરાજમાન થાવ. બધાને પુનઃ ભાવથી જય સ્વામિનારાયણ. આજે 22મા પૂર્વમાં થોડોક પ્રવેશ કરી લો. સંવત 2073 આસો વચ 14 બુધવાર તારીખ 18/10/2017 કુંડળધામ કથા મંડપ ઉતાવળીનો આરો. આજે શ્રી સ્વામિનારાયણ સત્સંગ શિબિર 26મી આપણે આરંભ કરી સવારે પ્રભાત ફેરીથી માંડી મંગળા આરતી સ્તુતિ અખંડ મહામંત્રની ધૂનનો આરંભ અને પછી ધૂન કીર્તન અને પછી આપણે આ ભવ્ય દિવ્ય સ્ટેજનું શિબિરના ઉદ્ઘાટન રૂપે ઉદ્ઘાટન કર્યું. ભગવાનના સ્વરૂપને ખૂબ હંભાર્યું, ખૂબ હેત કર્યું અને હવે વાલા ભક્તો આપણે શ્રીમદ હરિચરિત્રામૃત સાગરમાં આગળ વધીશું. વાલા ભક્તો આપ બધા હવે મને હુકમ કરો એટલે હું 22મા પૂરમાં ધુબકો મારી દઉં. એવો સરસ સાર છે, આદેશ. બસ બસ બસ, જય મારા પ્રભુજી. શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ શ્રી સહજાનંદ સ્વામીને નમઃ. મહામુક્ત સ્વામી શ્રી સિદ્ધાનંદ મુનિકૃત શ્રીમદ હરિચરિત્રામૃત સાગર સાર જ્ઞાન યજ્ઞ પૂર 22મું અને આ પૂરના 111 તરંગ છે આપની જાણ માટે. મંગલાચરણ
શ્રી સહજાનંદ સુખ કર દુખ હરણ જો દયાલ આય બસો મમંતરે અંતર્યામી કૃપા આઈ બસો મમંતરે અંતર્યામી કૃપા.
સ્વામી આ 22મા પૂરના આરંભમાં શ્રી સહજાનંદ સુખકર આવા શબ્દથી આરંભ કરે છે. હમણાં આપણે સ્વામીના 4 પદો સાંભળ્યા, એમાં સહજાનંદ શબ્દનો સ્વામીએ બહુ ઉપયોગ કર્યો છે. શ્રી સહજાનંદ સુખ કર દુઃખ હર જો દયાળ, અને દયાળુ હોય એ જ સુખ કરે, એ જ દુઃખ હરે, અને જેમાં સહજ આનંદ હોય એ જ બધાને આનંદમાં તરબતર કરી શકે. સ્વામી એવું કહ્યું, આય બસો મમ અંતરે અંતરજામી કૃપાલ. હવે જોજો, હો ભગવાન સુખ આપે શાંતિ આપે એ તો એની દયા છે, પણ હૃદયમાં આવીને વસી જાય એ એમની કૃપા છે. કરુણા નિધાન જોઈએ. તમે ઢોલિયો બહુ સારો છો. ઢોલિયા પર બેઠો એની તો વાત જ આવે. ઢોલિયા હો તો રાતમાં અપહરણ કર્યા જેવું છે, સમજ્યા? ગાડું લાવીને માલકર મૂકીને રાતમાં ચોરીને ભાગી જવા જેવું આમાં છે. ઠીક છે, આમ આપણે ચોરી ન કરીએ પણ આને દિલમાં તો ચોરી જઈશું. કોણ રોકે છે જોઈ તો, અમારું દિલ એનો ઢોલિયો છે. બોલો, એમાં એને બેહાડીશું. આઈ બસો મમ અંતરે, આમ બાર બે હોય ઈનો આલે, આવી જાઓ, અહીં આવી જાઓ, અહીં અંતર્યામી કૃપાલ. તમે અંતર્યામી જ છો, અંતરમાં છો જ. હવે તમે અંતર્યામી એટલે કહેવાના કે તમે અમારા અંતરમાં સાક્ષાત બિરાજમાન છો, છતાંય અમારે તમને એમ કહેવું પડે કે આઈ બસો મમ અંતરે એનો અર્થ તમારે કાઢ લેવો પડે. એનો અર્થ ખાલી વસવા પૂરતો નથી, અંદર પ્રગટ થઈને હસવા સુધી એ વાત પૂગે છે ભાઈ. અંદર પ્રગટ થઈને હસવા સુધીની એ વાત છે, બાકી અંદર તો છો જ. અંદર વસો એટલે હવે પ્રગટ થઈને હસો. આવી આમાં મને ગંધ આવે છે આ દોહામાં. ઓકે ભાઈ, હવે સ્વામી કહે છે, 22 મે અબ હી પુર કે આરંભ કરત જો જી 22મા પુર નો હવે હું આરંભ કરું છું. પ્રતાપ હી બલ તુમ્હાર કર સમર્થન તુમ સમ કો. જો મહારાજ, આ 22મા પૂરનો અમે જે આરંભ કરીએ છીએ ને એ તમારા પ્રતાપને લઈને હો, તમારા બળે, તમારા પ્રતાપના બળે, એને કારણે. હા, અમારામાં કાંઈ નહીં, આ ચોખ્ખી વાત, ખાલી ખોખું. અમે તો આ કહ્યું ચોખ્ખું, અમે ખાલી ખોખું. શું બોલો તો? અમે ખાલી કશું ન મળે, હાવ ખાલી ખોખું. અને તમને કહું ભગવાન શું કહે છે, હું કહું છું ચોખ્ખું, જ્યારે થશો ખાલી ખોખું ત્યારે હું તમારામાં આવીને વસું, પછી બહુ હસું. પણ જ્યાં સુધી તમારામાં કંઈક ભર્યું હોય ને ત્યાં સુધી હું ન આવું. હારી વાત કરી તમે, ખાલી ખોખું થયા. હું કેદારાની આશા રાખતો હતો કે તમારામાં જે કાંઈ અહંતા મમતા વાસના છે એ બધું કાઢો, ખાલી ખોખું થઈ જાઓ, ચોખ્ખું. એટલે ભગવાન કે હું તમને દર્શન દઉં. પણ ઉપાધિ એ છે, આપણે કાંઈક ને કાંઈક મેલકર રાખી છે, બરોબર થઈ જઈશું ખાલી ખોખું તો કામ થઈ જાય ને ભલામણા. હે પ્રભુ, તમારે લઈને આ બધું, હો તમારે લઈને. હા, અમે બોલ્યા ચોખ્ખું, આ બધું તમારે લઈને, કાંઈ માથે ન મળે. સમર્થ ન તુમ સમ કોઉં, હે નાથ, હે દયાળુ, હે વાલા, હે હયાના હાર, હે તારણ હાર, હે પ્રેમની મૂર્તિ, તમારા જેવો કોઈ સમર્થ બીજો અમે ભાળ્યો નથી, અમારી નોંધમાં નથી. તમારા જેવો સમર્થ, સમર્થ એ વરીએ તો સમર્થ ને વરીએ કે આપણું કોઈ નામ ન લે. હવે નમાલા ને વરીને બેઠા હોય ને કોક આપણું બાવડું પકડીને લઈ જાય તો નમાલો જ કાંઈ રક્ષા કરે નહીં. સમર્થ ને વરીએ ભાઈ, માથું એને દઈએ કે જે ઉભો રહે ખરે ટાણે. હે, આપણને આજ દિવસ સુધી એને હાચવા છે કે નહીં, હાચવા છે કે નહીં? ઉતાવળ એને આરે, હું તમને એના વતી કહી દઉં છું કે કાયમ હાચવશે, એમાં ફેર નહીં પડે, કાયમ હાચવશે. આ હાચવે એવો ધીંગો ધણી છે. એના થયા એને એને ક્યારેય દુઃખી ન થવા દીધા. બાકી દુનિયા તો ઈચ્છે આપણને હેરાન કરવા, દુઃખી કરવા, આટીએ ચડાવવા, કડે ચડાવવા, ઉપરથી પછાડવા, ટાટિયા કહે. પણ જેની સહાયમાં ઘનશ્યામ હોય એનો વાળ વાંકો ન થાય. તમે તમારા સમજો, હિંમતભર જીવજો. આહા, હિંમતભર જીવજો. પુરુષોત્તમનું બળ લઈને જીવજો. છૂટ છે તમને ભગવાનનું, લેવાય એટલું બળ લેવાની છૂટ, કરાય એટલો વિશ્વાસ મૂકો તમે તમારે. અવલંબી જાઓ, આખે આખા ટીંગાઈ જાઓ કે આખે આખા માથે પડો, બેહી જાઓ માથે તમે તમારે. છૂટ, ગમે એટલો ભાર હોય તો મારા વાલાને ભાર લાગે એમ નથી. આમ એ સર્વાધાર છે અને અનાધાર છે. અલૌકિકતા તો ત્યાં જ છે, બધાનો આધાર ને એનો કોઈ આધાર નહીં. એવા સર્વોપરી સ્વામિનારાયણ મહાપ્રભુ, હે પ્રભુ, તમારા સામર્થ્યને લઈને અમે 22મા પૂરમાં આ 26મી શિબિરમાં આગળ વધીએ છીએ. અમૃતનો આ પૂર છે, આ ઘૂંટડે ઘૂંટડે નહીં, હવે તો આંડે આંડે અમૃત પીવું છે, આંડે આંડે. હો, આ હવે હું થોડુંક કહી દઉં કે આ 22મા પૂરમાં શું આવશે. ખાલી થોડીક તમને ગાઈડ લાઈન આપી દઉં. આ 22મા પૂરમાં શ્રી હરિ ગઢપુરમાં જ રહેશે બહુધા, અને મધ્ય પ્રકરણના વચનામૃતની આમાં બધી વાતો આવે છે. પછી ગઢપુરથી નીકળીને વિચરણ કરતા 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 અમદાવાદ નરનારાયણ દેવની મૂર્તિ પ્રતિષ્ઠા કરવા જાય છે, અને ત્યાં મૂર્તિ પ્રતિષ્ઠા કરે છે. 22મું પૂર એટલે અમદાવાદનું પ્રથમ સ્વામિનારાયણ સંપ્રદાયનું મંદિર, ભગવાન નરનારાયણની મૂર્તિ પ્રતિષ્ઠા, સાગરનું 22મું પૂર. ફરીને પાછા ભગવાન ત્યાં 84 કરી અને પાછા પધારે છે. ગણેશ ધોળકાની રાણીઓમાં રાત રહે અને બધી ઉદાસી કાઢશે, અને પછી ગઢડે પધારશે. ત્યાં આ પૂર પૂરું થશે, સાંજે થઈ જશે. ઓકે, રાજી ને? બસ બસ, સાંજે તો હું કરી દઈશ. શ્રી હરિ ગઢપુરમાં બિરાજમાન છે અને ગઢડા પ્રથમ પ્રકરણના 78 વચનામૃતમાં આમાં એક 78 આવે છે, સરસ વાત કરે છે. એ વચનામૃતમાં શ્રી હરિ આત્માનંદ સ્વામીના બીજા પ્રશ્નના ઉત્તર પ્રસંગે ભગવાન અને સંતના સંબંધ વિશે કંઈક વિશેષ પ્રકાશ પાડે છે. એ હું આપણને પીરસી દઉં કે એ શું પ્રકાશ પાડ્યો મારા પ્રભુજીએ, તો તમે સાંભળો.
ભગવાન સંત સંબંધ વિનહી જો જો કરના ક્રિયાતી નહી, ઉપાધિ ક્લેશ કહતહી તાકો સંત નહી કરત કબહો આકુ.
આહા, ક્યા બાત બતા દી, એવી મસ્ત ચોપાઈ છે. મને એમ થાય કે આમાં હું આવને આને ચાટવા માંડું, એવી ખરેખર મને મજા આવી જાય. એટલે આ તો મેં વાત કરી, કદાચ હું તમને થોડો ગાંડો લાગીશ, પણ હાવ ગાંડો નથી. આમાં વાત એવી આવી એટલે તમે સમજાવો તો તમને એમ થાય કે વાંધો નહીં, છે ડાયા માણસ. એમ કીધું ભગવાન અને સંત, ભગવાન સંત સંબંધ વિનહી, આ બેના સંબંધ વિનાની, આ બેનો જેમાં સંબંધ ન હોય એવી જે જે ક્રિયા કરવામાં આવે, એ ટુ ઝેડ જે પણ ક્રિયા કરવામાં આવે, એ બધી ક્રિયાઓ કાર્યો કર્મો ઉપાધિ અને ક્લેશ છે, ઉપાધિ ને ક્લેશ છે, એમ કીધું. આમાં બોલો, બધી ક્રિયા ઉપાધિ ને ક્લેશ. બોલો, હવે મારે મને એ પૂછવું છે, જ્ઞાન જીવન ક્યાં સુધી ઉપાધિ ને ક્લેશ કરવો છે? અર્થાત ભગવાન અને સંત વિનાના સંકલ્પો ક્યાં સુધી કરવા છે, કર્મ એવા ક્યાં સુધી કરવા છે કે જેમાં ભગવાન અને સંત ટચ ન થતા હોય, હે કે એનો બિલકુલ સંબંધ ન હોય, એવું આપણે કરવું જ નથી. કેમ જે ભગવાન એમ કે છે, એ જ ઉપાધિ એ જ ક્લેશ છે, ક્લેશ છે. તેવી ક્લેશજનક ક્રિયાને સંતો ક્યારેય કરતા નથી. સંસારી કદાચ કરે, એને કરવી પડે, પણ ક્લેશજનક ક્રિયા સાધુ ન કરે ક્યારે. કિમ પ્રયોજનમ, સાધુને શું પ્રયોજન ભાઈ એવી ક્લેશવાળી ક્રિયા કરવાનો મને કયો? એ તો સાધુ થયા છે, ભગવાનને ખોળે બેઠા છે, ભગવાને એને તેડી લીધા છે, વાલા દીકરા કરીને પોતાની પાસે બેહાડ્યા છે. હવે સાધુએ ભગવાન અને સંતના સંબંધ વિનાની એક પણ ક્રિયા ના કરાય. હે બાપા, ક્રિયાની ક્યાં કરો છો? સંકલ્પ જ ન કરાય. આપણે થઈ જાય છે, ભૂલ છે, મહારાજની માફી માગીએ, પણ ખરેખર ના કરાય. આપણો ધર્મ જ નહીં, સંકલ્પ કરવા હોય તો ભગવાનના સંતના અને આ વાલા બેઠા ને, આપણા નાના ભાઈ લાડલા હરિભક્તો, એના વિચાર કરાય. એનું દુઃખ હોય તો બાપાના પગ પકડાય કે તમારો છે, બહુ બધી સેવા તમારી કરે છે, જરાક મદદે જાજો. હમણે મારે એક છોકરાને કહેવું પડ્યું, ઉદાસ રેમાં બહુ તપીજામાં ઠંડો રે, ભગવાન મેળ પાડી દે. અને એને એમ થઈ ગયું, ગુરુજી બોલ્યા એટલે ગમે તે આપણું થઈ જાય છે ને. અહીંથી કોઈ હાથ નથી ચાલતું, તો અમેરિકાથી હાથ લાંબો થઈને આવે છે. હા હા, સ્વામિનારાયણની સંતોની કૃપા તો તમે જોવો. અને તમને વાત કહું, ભગવાન કાંઈ એકલું પોતાની મૂર્તિનું સુખ આપે એવા નથી, તમે માગો એ દે એવા છે. પણ આપણે ભગવાનને માગવા એ આપણો વિવેક છે,
ખરું કે નહીં? કોઈ વાતે દુખી નહીં રાખે મહારાજ, કોઈ વાતે. પણ ક્લેશજનક ક્રિયા ન કરવી. તમને કદાચ એવી મૂંઝવણ થાય કે સંસાર કરવો એમાં ભગવાન અને સંતનો સંબંધ કઈ રીતે જોડવો તો અમારો સંસાર ક્લેશ અને ઉપાધિજનક ન બને, આવો કદાચ સવાલ થાય. તમે સંસારમાં જોડાવાના હો, જોડાના હો ભક્તો, એનો ઉપાય છે. મેરે પ્યારે યુવાનો, મુજાતા નહીં, દાદા ખાચર એકવાર નહીં બે વાર પૈણ્યા હતા, પરંતુ હું તમને છાતી ઠોકીને કહું કે એની તમામ ક્રિયા ભગવાન અને સંતોને માટે હતી. બોલો, માનશો કે નહીં માનો? તમે એનો આખો સંસાર ભગવાનને માટે ને સંતોની સેવા માટે હતો. બીજી વાર લગ્ન એટલા માટે કરવું પડ્યું કે જો ગાદીનો વારસદાર ન હોય તો આખું રાજ્ય જતું રહે, અને જો રાજ્ય જતું રહે તો વાલા સંતો ભક્તો જે અહીં ગઢડામાં રહે છે એનું શું દશા થાય. હવે મને કહો, એના લગ્ન એના કોઈ સુખારું હતા? ભગવાનને સંતોની સેવા માટે એણે લગ્ન કર્યા, ભગવાનને સંતોની સેવા માટે એણે અમરો બાપુ પ્રગટ કર્યા કે જેણે પાછળથી બધા દસ્તાવેજ ગોપીનાથજી મહારાજના નામના કરાવ્યા. બાપા, આ ભાવ લઈને તમે સંસાર કરશો તો એ સંસાર પણ ભગવાન અને સંતના સંબંધ વાળો થઈ ગયો, એ કલેશ અને ઉપાધિ નહીં આપે. બીવો છો હું? અરે મુજાઈ કેમ ગયા? સંબંધ જોડી દો, બસ સંબંધ જોડી દો. સંબંધની કમાલ કંઈક અલગ જ છે. ઘણા નથી કહેતા, સુંદર મજાનો બંગલો હોય એને બધા બંગલો જ કહે, પણ એમાં ભગવાનની મૂર્તિ પધરાવી દો તો એને શું કહેવાય? આ સંબંધનું કામ છે, સંબંધ આ કામ કરે છે. આખું નામ ફેરવી નાખે ભાઈ, બંગલો મટીને બોલો ને, આ વાત છે. જોયું તમે? બીજી વાત કહું તમને, સરસ મજાનું સરોવર હોય કે નદી હોય, કૂવો હોય, એ નદી કૂવો જ કહેવાય, તળાવ જ કહેવાય, પણ એમાં ભગવાન કે ભગવાનના સંતો સ્નાન કરે તો પછી એને શું કહેવાય? શું કહેવાય? તીર્થ. વાત આ છે. આમ તો છે ને બધી ભૂમિ ભૂમિ જ કહેવાય, પણ ભગવાનને સાધુ જ્યાં રહે એને ધામ કહેવાય, એને ગામ ન કહેવાય. ગઢપુર ધામ, કુંડળ ધામ, લોયા ધામ, વડતાલ ધામ અને બીજા બધા, આટલો ફેર પડી જાય છે. બીજી તમને વાત કહું, લાડુ જલેબી હાટા ગાંઠિયા પેંડા ભજીયા દાળ ભાત શાક રોટલી રસોડામાં પડ્યા હોય એ દાળ ભાત શાક રોટલી ને ગાંઠિયા હાટા જલેબી જ કહેવાય, પણ એને એક થાળમાં લઈ અને મોહન વરને આમ ધરાવીએ પછી એને શું કહેવાય? પ્રસાદ. શું કહેવાય? નામ બદલી ગયું. જોયું તમે? એમ તમારો સંસાર પણ ભાઈ ભગવાનને સંતની સેવાના ઉપયોગમાં જો જોડાઈ જાય તો એ પણ પ્રસાદ બની જાય છે, કલ્યાણ થઈ જાય છે. મુજાશો નહીં. જુઓ, પૃથ્વી ઉપર ઉગેલા બધા છોડવાઓને ઘાસ જ કહેવાય. શું કહેવાય? ખડ ઘાસ. પરંતુ એમાંની કોઈક આમમ કરીને તમે ફાકી લઈ લો અને તમારું પેટ સાફ થઈ જાય તેને ઘાસ કહેવાય કે ઔષધ? શું કહેવાય? એ વાત છે. તારે એ ઘાસને વૈદ્ય ઔષધ કરી નાખે, એક બંગલાને સંત મંદિર બનાવી દે અને એક તળાવને સાધુ પગ બોળીને તીર્થ બનાવી દે, એમ તમે ભગવાન સાથે તમારો બધો વ્યવહાર જોડીને તમારા સંસારને પણ ભગવાનના સંબંધે કરીને અલૌકિક ના બનાવી દો? બોલો, ના બનાવી દો? થઈ જાય એવું છે. મને એવું લાગ્યું કે તમે આ વાત સાંભળીને મુજાઈ ગયા છો એટલે મારે થોડી ચોખવટ કરવી પડી, કારણ કે આમાં વાત એવી આવી ને, ભગવાન અને સંતના સંબંધ વિનાની જે જે ક્રિયા કરવામાં આવે તે બધી ક્રિયાઓ ઉપાધિ છે, ક્લેશ છે, ક્લેશ, એને ક્લેશને ઉપાધિ જ કહેવાય. એવી ક્લેશજનક ક્રિયાઓ સંતો ક્યારેય કરતા નથી તો એનો અર્થ એવો થોડો થાય ગ્રસ્ત કરે જ. એટલે મારે દાદા ખાચરનું એક્ઝામ્પલ આપીને તમને વાત ગળે ઉતારવી પડી. પણ દાદા ખાચરને જસુબા જેમ જીવો તો નહીં તો નહીં, હા, ડંભડોળ ને પાખંડ કાંઈ કરવાની નહીં. રિયલ એવું જીવો તો ભગવાનનો સંબંધ કહેવાય. બાકી જીવવાનું બીજી રીતે, સંબંધ ભગવાનનો નોંધાવી દેવાનો, એવા ડિંડક નો હાલે. પોપા ભાઈ નું રાજ છે અહીંયા, એમ મેળ નહીં પડે. હા, ઓલા ગામડે સાધુ ગયા, તે વરસાદ આવ્યો, તે ભંડારમાં ચૂવા પડ્યા, તે હેઠે સાધુ રોટલી દાળ ભાત કરતા એમાં પાણી પડ્યું. સાધુ મુજાણા, એક બાપા આવ્યા, એને કીધું, બાપા કેમ છો? તો કે હાંકલા. બાપા તમારે દીકરા કેટલાક? સ્વામી એવું ન પૂછશો, આપણું શું હોય? બધું મહારાજનું. બાપા મહારાજને દીકરા કેટલાક? ચાર. મહારાજના ચાર દીકરા છે. પછી બાપાને કીધું કે બાપા ચૂવા પડે છે ને, એક દીકરો જો બે કલાક આવે નળિયા થોડા ખમા નમા કરી દે ને તો ભગવાનના થાળમાં ચૂવા ન પડે. સ્વામી અટાણ કટાણાની આવી વાત કરો, સિઝન છે સિઝન, મરવાની નવરાઈ નથી, વાતું કરો છો. એટલે આવો જવાબ આપ્યો. અને પહેલાં શું કીધું? ભગવાનના આપણા હોય. અને જરૂર પડી તારે શું કીધું? સિઝન છે. હવે મને કહો, આનો સંસાર દિવ્ય કહેવાય? ભગવાનને સંતને અર્થે કહેવાય? આને ભગવાનનો સંતનો સંબંધ કહેવાય? તમારામાં એવા જે જે હોય, આ ડોહા જેવા, એની હું વાત નથી કરતો. હું તો દાદા ખાચરને જસુબાની વાત કરું છું. કોઈ તમે ટોપી નો પહેરી લેતા કે અમારી જ વાત છે, અમે એવા છીએ, એવા થાવ તો તમારી જ. આપણે કાંઈ બહે વર વાહે જવું નથી, આ હાવ પડખે મૂકીને આપ્યું. પણ રીડ પડે રજપૂત છૂપે નહીં, દાતાર છૂપે નહીં, માંગન આવ્યો ટાણે એ માણા છૂપે ને, પ્રીત છૂપે નહીં, પીઠ દેખાયો ટાણે ન છૂપે. જેથી હાકલ થાય ને તેથી આપણને ખબર પડી જાય કે આનું તન મન ધન વ્યવહાર બધું ભગવાન માટે છે. સાલું થાપ ખાઈ ગયા. આપણને એમ હતું કે આનું તો બધું એના માટે સ્વાર્થીલું છે. ના 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 ના, ઓલા મુન્ના વિપ્રની વાત આવી ખબર છે? મુન્નો વિપ્ર પાય પૈસો ભેગો કરતો, લગ્ન ન કર્યા બોલો, ધન વપરાય જાય એની બીકે. કોઈ દી હારું ખાતો નહીં, હારું પહેરતો નહીં. પણ એણે ચોખ્ખું કીધું કે આ બધું મેં ભગવાનને સંતો માટે કર્યું છે, મારા મર્યા પછી પાયે પાય મારું નામ દીધા વગર બધું ભગવાનને સંતોને માટે વાપરી દેજો. કે આ મુન્નો બોલો, એવા હરિભગતને હું વંદન કરું છું. અરે એની ચરણરજ માથે ચડાવું ને, તમે બધા વૈયા જાવ તો રાતે આવીને આ સભા મંડપને વાળીને અમારે માથે ધૂળ ચડાવી. તમે જેમ તેમ નથી, ભગવાન માટે જીવા છો, જીવો છો ને જીવશો એવી પાછી હું આશા રાખું. નિરાશાવાદી આપણે નહીં ભાઈ, સમજ્યા? આપણે કિલો મગ તો પહેલા નાખીએ, હવે માલિક 10-15-20-25 કવડા રહે, બાકી હજારો મગ અંદર બફાઈને સરસ મજાના થયા એની ઉપર ધ્યાન અપાય. એક બે કવડા ઉપર કોઈ દી વીડિયો લઈ જવાય જ નહીં. અને આ વીડિયાવાળાને હું કહું, જે તાર થઈને આમ કથામાં ડૂબ્યા હોય, ધૂન બોલતા હોય, તાળી વગાડતા હોય, ખોવાઈ ગયા હોય, ત્યાં જ વીડિયો લઈ જવાય. ખુરશી મૂંઘી ગયા હોય એ બાજુ વીડિયોનું ડાસું જ ન લઈ જવાય. સમજાણું? ઘણા કહે છે ને કે ખરાબો ઢાંકી રખાય, ત્યાં આંગળી નાખીને બધો ગંધારો બહાર ન પડાય. આ પ્રગતિની શુભ નિશાની છે ભાઈ, આ રીતે પ્રગતિ થાય. તમને જોઈને મને બહુ આનંદ થાય છે. કેમ જે આવા હારા હારા આખા દેશમાંથી મલાઈ જેવા હરિભગત આવ્યા છે એટલે બહુ આનંદ આવી જાય છે. આમ તો આજ તબિયતમાં થોડું ગડબડ હતું, ગળું બેહી ગયું હતું, ઊંઘ પૂરી થઈ નહોતી, પણ આ બધાને જોયા ને મારી તબિયત સારી થઈ ગઈ. બોલો, દર્શનનું ફળ જબરું છે. હજી થોડુંક દયાળુ સ્વામી વાંચી લો આદેશ. હા, બધા સાંભળો, કોઈ પ્રકૃતિ પુરુષ સમાન થયો હોય, સાંભળજો, કેવો કેવો પ્રકૃતિ પુરુષ સમાન થયો હોય, હજી આખું બ્રહ્માંડ એને વશ હોય, કેટલું તથા જેટલું અનંત બ્રહ્માંડોનું સુખ છે, અનંત બ્રહ્માંડોનું સુખ તેને એ પોતે એકલો ભોગવતો હોય, એક બે બ્રહ્માંડનું નહીં, અનંત બ્રહ્માંડોનું ટોટલી સુખ પોતે એકલો ભોગવતો હોય. કલ્પવૃક્ષ, ચિંતામણી અને જે કાંઈ રિદ્ધિ સિદ્ધિ કહેવાય છે દુનિયામાં, તે બધું પોતે એકલો ભોગવતો હોય એવો સમર્થ હોય, સાંભળજો, સાંભળો છો, એવો સમર્થ હોય, છતાં જો ભગવાનના સંબંધ વિના તે સાધુ કહેવાતો હોય, સારો કહેવાતો હોય, તો તેને સાચા સંતો અભાગ્યો દેખે છે. આવો હોય એને અભાગ્યો દેખે છે, અર્થાત એને જે મળ્યું છે એ બધું ક્લેશ છે, ઉપાધિ છે, કારણ કે અંતે એમાંથી ક્લેશ અને ઉપાધિ સિવાય કાંઈ નીકળવાનું નથી. માટે હો વાતની એક વાત, ભગવાનનો સંબંધ જ જીવને માટે સુખદાયક છે, અમૃત છે, અમૃત માટે ભગવાન ભૂલવા નહીં. શું કીધું? ભગવાનનો સંબંધ એટલે ભગવાનની સ્મૃતિ, ભગવાનને માટે જીવવું, ભગવાનને આધીન રહેવું, ભગવાનની આજ્ઞા પાળવી, આને કહેવાય ભગવાનનો સંબંધ. ઓલી કોઈને એમ થાય કે સંબંધ એટલે શું, એટલે મેં ખુલાસો કરી નાખ્યો, બરાબર. તો વાલા ભક્તો, આટલી વાતને અહીં રાખીએ, આપણે બપોર પછી ભેગા થશું.